તારીખ 26/2/1990 સુવિધિના પાના નંબર 8 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 6 મૂળ કેસેટમાં હમિંગ છે.
પ્રથમ સ્થૂળ ભાવનો એટલે શુભાશુભ દોષિત ભાવનું અવલોકન થાય છે. એના અવલોકનથી એનો રસ તૂટે છે. જ્ઞાન સૂક્ષ્મ થતા અવલોકનના અભ્યાસને લીધે, સ્વરૂપ પ્રાપ્તિની રૂચિને લીધે જ્ઞાન સૂક્ષ્મ થતા જ્ઞાન સૂક્ષ્મ થવાના કારણો છે. જ્ઞાન સ્વયંનું પણ અવલોકન કરે છે અને સ્વયંનું અવલોકન કરતા પોતાના વ્યાપ્તિના અનુભવને તપાસે છે ત્યારે જ્ઞાન એમ જોવે છે કે વિકલ્પમાં, શરીરાદિના કાર્યોમાં અને સંયોગના કાર્યોમાં મારી વ્યાપ્તિ નથી, હું વ્યાપ્ત નથી. પોતાની વ્યાપ્તિ નહીં હોવાથી પોતે કરી શકતો નથી એ શક્યતા અશક્યતાનું પણ ચોક્કસ જ્ઞાન ત્યાં થાય છે. જ્યારે પોતાની અનુપસ્થિતિને લીધે કાર્ય થવાનો પ્રશ્ન જ નથી એટલે એ કામ ઉપરના, એ પરિણામ ઉપરના જોર અને રસ પણ તૂટે છે. અહીં સુધી છઠ્ઠા પેરેગ્રાફનો, છઠ્ઠા પાનાના પેરેગ્રાફનો સારાંશ છે. નીચેથી સર્વદોષથી રહિત થવાની ભાવનામાં શું કહે છે કે આવું અવલોકન કરનારને સ્વભાવની શોધ કરવાનું કેમ સૂજ્યું, એવી વાત ક્યાંથી સૂજે? ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર અનેક જીવો અનેક પ્રકારે પોતાની માનેલી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે, છતાં કોઈ સ્વભાવની શોધ કરતો નથી, અંતરખોજ કરતો નથી. એક આ પદ્ધતિમાં અંતરવલોકનમાં આવેલા જીવને પોતાના શુદ્ધ સ્વભાવને શોધવાની વૃત્તિ ક્યાંથી થઈ, એવી સૂઝ ક્યાંથી આવી, એવો વિચાર કેમ આવ્યો, એ સંબંધી અહીંયા સ્પષ્ટીકરણ છે. એવો પ્રશ્ન ઉઠે તો એનો ઉત્તર છે કે સર્વદોષથી રહિત થવાની ભાવનામાં પૂર્ણ શુદ્ધિની જે ભાવના છે, સર્વદોષથી રહિત થવાની ભાવના કહો કે પરિપૂર્ણ શુદ્ધ થવાની ભાવના કહો, એ બંને એક અભિપ્રાયથી ઉત્પન્ન થયેલા પરિણામ છે. તેથી પૂર્ણ શુદ્ધતાનું જેને ધ્યેય છે, પૂર્ણ શુદ્ધતાનું જેને લક્ષ્ય છે, અથવા બીજી ભાષામાં દ્રઢ મોક્ષેચ્છા છે, આ શબ્દનો પ્રયોગ કર્યો છે શ્રીમદજીએ, દ્રઢ મોક્ષેચ્છા. હવે સમ્યક દર્શનની ઈચ્છા નહીં અને મોક્ષની ઈચ્છા કેમ, સમ્યક જ્ઞાનની ઈચ્છા નહીં અને મોક્ષની ઈચ્છા કેમ, એવો પ્રશ્ન ઉઠે તો એનો પણ ઉત્તર છે કે જેને જેટલું જોઈતું હોય એના પ્રમાણમાં એનો પુરુષાર્થનો ઉપાડ આવે. થોડું જોઈતું હોય તો થોડો પુરુષાર્થ કરે, વધારે જોઈતું હોય વધારે પુરુષાર્થ કરે છે. આ તો સ્પષ્ટ અનુભવ ગોચર વાત છે કે રોજના 10 રૂપિયા કમાવા હોય કે 10 રૂપિયા પૂરતી જ મહેનત કરશે, રોજના 10,000 જોતા હોય તો એને મોટો આરંભ સમારંભ કરવો પડશે, એને એટલો ખર્ચ ચડે છે. એના પ્રમાણમાં એને ધ્યાન આપવું પડશે, એના પ્રમાણમાં એને પુરુષાર્થ ઉપાડવો પડશે. તો અહીંયા જેને મોક્ષની દ્રઢ મોક્ષ ઈચ્છા છે એનો પુરુષાર્થ એના અનુપાતમાં એના પ્રમાણમાં ઉત્પન્ન થશે. આ એક પુરુષાર્થના ઉત્થાનમાં મૂળનો તફાવત છે, મૂળમાં ફેરફાર છે. આ છે તેથી પુરુષ શુદ્ધતાનું લક્ષ્ય અથવા ધ્યેય અથવા દ્રઢ મોક્ષ ઈચ્છામાં તે પરિણમિત થાય છે. કઈ? આ ભાવના અને અભિપ્રાય. હવે એ ભાવના અને અભિપ્રાયથી જે ધ્યેય થયો એ સ્વરૂપ પ્રાપ્તિની આવી ભાવનામાં આત્મ સ્વભાવની ભાવના ગર્ભિત છે. એમાં સ્વભાવની ભાવના ગર્ભિત થાય છે. એને ખબર નથી સ્વભાવ કેવો છે, પણ પૂર્ણ શુદ્ધતા મને હોવી જોઈએ એમાં પૂર્ણ શુદ્ધ સ્વભાવની ભાવના ગર્ભિતપણે આવી ગઈ છે. અથવા દ્રઢ મોક્ષેચ્છા જેને છે એના એની ભાવનાના ગર્ભમાં સ્વભાવની ભાવના ઉત્પન્ન થઈ ગઈ છે. અહીંથી એની સ્વભાવની વૃત્તિ ઉત્પન્ન થાય છે, સ્વભાવની ખોજ આવે છે. એનું મૂળ કારણ આ છે. આત્મ સ્વભાવની ભાવના એમાં ગર્ભિત છે તેથી મુમુક્ષુ જીવને પોતાનું મૂળ સ્વરૂપ ઓળખવાની કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. મૂળ સ્વરૂપ શું છે, હું કેવો છું, એ વાત જ્યાં સુધી મને નિશ્ચિત ન થાય, મને ભાસે નહીં, ત્યાં સુધી કોઈ વાતની સાચી સૂઝ નહીં આવે. શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, કાંઈ નક્કી જ નહીં થઈ શકે ખરેખર. એટલે એ પહેલાં કાંઈ કરવું છે એ વાત રહી ગઈ એક બાજુ, કે પહેલાં મારા સ્વભાવની ઓળખાણ થવી જોઈએ, મારું સ્વરૂપ શું છે એ મને નક્કી થવું જોઈએ. એવી કોઈ અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આવી જિજ્ઞાસાનો અંત, આ જિજ્ઞાસા ક્યારે સમાપ્ત થાય, કે જ્યાં સુધી સ્વરૂપ નિર્ણયમાં ન આવે, સ્વરૂપનો ભાવ ન ભાસે, સ્વરૂપ લક્ષમાં ન આવે, પ્રત્યક્ષ અંશ ઉપરથી અનંત પ્રત્યક્ષ સર્વ પ્રત્યક્ષ સ્વરૂપ ભાસે નહીં, ત્યાં સુધી આ જિજ્ઞાસા અતૃપ્ત રહે છે. જિજ્ઞાસામાં સંતોષાતો નથી. એટલે સામાન્ય રીતે મુમુક્ષુ જીવ જ્યાં ત્યાં સંતોષાઈ જાય છે, સંતોષ પકડીને અટકી જાય છે, એ પ્રકાર આને નથી ઉત્પન્ન થતો. અંશ ઉપરથી અંશી ઓળખાય છે. જ્ઞાન અંશ છે અને અંશી આખો આત્મા છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. ખરેખર તો આત્મા અને જ્ઞાન એને જુદું ન પાડી શકાય, ભેદ કલ્પનાથી જુદું પાડવામાં આવે છે તો પણ જુદું ન પાડી શકાય એવું તત્વ છે, અને એ સમયસારનું રહસ્ય છે. જ્ઞાન તત્વ છે, આત્મા જ્ઞાન તત્વ છે, અને જ્ઞાન તે આત્મતત્વ છે એ વાત બહુ શરૂથી ઉપાડતા આવ્યા છે. જ્ઞાનાનુભૂતિ તે આત્માનુભૂતિ, આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ. બીજા અનંત ગુણોનું રૂપ એને મળી જ જાય છે, એટલે બીજા અનંત ગુણો નથી એવો નિષેધ નથી એની અંદર, પણ બીજા અનંત ગુણો કેટલા છે, કેવા કેવા છે એનું પ્રયોજન નથી. કોઈ છદ્મસ્થ જીવને બધા ગુણોનું જ્ઞાન થતું જ નથી છદ્મસ્થ અવસ્થામાં, અશક્ય છે, કેવળ જ્ઞાનમાં જ થાય છે. છતાં એને અખંડ અભેદ પરિપૂર્ણ શુદ્ધ આત્મા અનુભવમાં છે અને લક્ષમાં છે, અને એવા મતિશ્રુતના અભેદ પરિણમનમાં અનંત ગુણોનું જ્ઞાન ગર્ભિત છે, અનંત લયોનું જ્ઞાન ગર્ભિત છે. બધા લયોનો ઉપયોગ પણ ન થાય, કેમ કે એટલો સમય નથી સાધક અવસ્થાને, અસંખ્ય સમય જ છે, અને કોઈને તો અંતર્મૂર્ત જ હોય છે, ક્યાંથી નળીનો ઉપયોગ લાવે, કેટલાક તો બહાર જ નથી નીકળતા. એટલે એ નયના વિકલ્પ થવા, પ્રમાણના વિકલ્પ થવા, કે અનેક ગુણધર્મોનું આત્મામાં રહેલા ગુણોનું જ્ઞાન થવું, એ પ્રયોજનનો વિષય નથી, જાણવાનો વિષય છે. આરાધવાનો વિષય તો અભેદ તત્વ છે, અને એ જ્ઞાન તે આત્મા એમાં અનંત ગુણોનો અભેદ સ્વરૂપ પકડાય છે, ગ્રહણ થાય છે. બધા ગુણોનું ભાવ ભાષણ થઈ જાય છે, કહી ન શકે, અથવા પરોક્ષ જ્ઞાન હોવાથી અને કેવળ જ્ઞાન જેવું પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી જુદા પાડીને એને લક્ષમાં ન લઈ શકે, પણ બધા ગુણોનું જ્ઞાન આવી ગયું. અધૂરો આત્મા જ્ઞાનમાં આવ્યો નથી, પૂરો આત્મા જ્ઞાનમાં આવ્યો છે. એમ છે, ગુરુદેવની ભાષામાં કહીએ તો જેવો કેવળ જ્ઞાનમાં આત્મા આવે છે જાણવામાં, એવો જ આત્મા નીચે ચોથા સ્થાને અનુભવમાં આવે છે. કેવળ જ્ઞાનમાં વિષયભૂત જે આત્મા છે એ શ્રદ્ધાનો વિષય છે, એ જ અનુભવનો વિષય છે. ભેદ નથી પડતા, તો ભેદનું પ્રયોજન પણ નથી, કામ પણ નથી ત્યાં.
માટે જ્ઞાની તે પરમાત્મા
છે, જ્ઞાની તે પરમાત્મા જ છે. પરમાત્મા થયા છે તે સ્વરૂપે કરીને પરમાત્મા તો બધા જ છે, પણ તે અનુભવથી પરમાત્મા થયા છે. એમ છે ખરેખર એક અતૃપ્ત જિજ્ઞાસાનો થોડો ચિતાર લીધો છે સંક્ષેપમાં, કે અતૃપ્ત જિજ્ઞાસા મુમુક્ષુ જીવને સર્વ ઉદય પ્રસંગમાં અને પંચેન્દ્રિયના વિષયમાં રસ કરી દે છે. એટલું જ નહીં પણ એ સ્થિતિની તીવ્રતામાં પસાર થતા ઊંઘ પણ ઉડી જાય છે, અર્થાત રાત્રિ દિવસ તેનો આત્મા સ્વરૂપ શોધમાં લાગેલો રહે છે. એટલી તીવ્ર જિજ્ઞાસા વૃત્તિ છે કે ક્યાંય રસ પડે નહીં, ઊંઘ આવે નહીં. એક જ લક્ષ્ય છે કે મારું સ્વરૂપ કેવું, એક જ બાજુ એનું ધ્યાન છે, એક જ બાજુ એની તપાસ છે. એક હીરો 150,000 નો પડી ગયો હોય હાથમાંથી, એને જડતો ન હોય, ઊંઘ આવે છે? તમે ઘરમાં ને ઘરમાં ખોવાઈ ગયો છે અને કાલ પૂછશો, આજે સુવાનો વખત થઈ ગયો, ઊંઘ આવવા માંડે, કોઈને બગાસા આવવા માંડે, સુવે તો ઊંઘ ન આવે. પથરો છે એ તો, પણ લોકમાં જ નહીં, લાખ 50,000 ની પણ જો કિંમત હોય તો ગોટા વગર સૂતો નથી. આ અનાદિથી ચૈતન્ય હીરો ખવાઈ ગયો છે, આરામથી ઉડી જાય છે, સમય થાય એટલે કાંઈ પડી નથી. પછી કહે છે મને હાથમાં મળતો નથી, પણ તને પડી છે કેટલી, એ વાત નથી કરતી. એમ કઈ રેડો પડેલો નથી પરમાત્મા, કે તને દરકાર ન હોય તો મળી જાય એવું તો કઈ નથી. નિર્મો સ્વરૂપની ખોજની તીવ્રતાને કારણે, શેની ખોજ છે? આત્મા જે નિર્મળ સ્વરૂપ છે, મોહના અભાવ સ્વભાવે રહેલું તત્વ છે, એની તીવ્ર ખોજના કારણે દર્શન મોહનો અનુભાગ યથાર્થપણે સારા પ્રમાણમાં અહીંયા ઘટે છે. મિથ્યાત્વનો રસ અહીંયા એકદમ મંદ થાય છે, એટલે સમ્યક દર્શનની સમીપ જાય છે. જે શ્રદ્ધા અપેક્ષા એ કહીએ તો તે સમ્યક દર્શનની સમીપ જાય છે. એ શ્રદ્ધાના ફેરફાર થયો, જ્ઞાનમાં શું ફેરફાર થાય છે, અને તે જ કારણથી જ્ઞાનમાં અનાદિમાં અનાદિથી રહેલા અજ્ઞાન અંધકારના પટલની ગાઢતા ઓછી થાય છે. અહીં સુધી આવી વાત આપણે કરે. હવે આ એક અજ્ઞાન અંધકારનો જે પડદો છે એ ક્ષયોપશમની આદર્શ વાળો નથી, ઓછા વધતા ક્ષયોપશમનો પ્રશ્ન નથી અહીંયા, પણ પોતાના સ્વરૂપ સંબંધીનું જે અજ્ઞાન છે એ અજ્ઞાનના પડદાની અહીંયા વાત લેવી છે. જેને જ્ઞાનની મલિનતા કહેવાય છે, મોક્ષની ભૂમિકામાં જ્ઞાનની નિર્મળતા થાય તો પોતાના સ્વરૂપનું ભાવ ભાષણ આવે. જ્ઞાન દર્પણ મલિન હોય ત્યાં સુધી એમાં ભાવ ભાષણ આવતું નથી. તો આવી જે સ્વરૂપની ખોજ છે, તીવ્ર જે સ્વરૂપની ખોજ છે અંદરમાં, એ જ્ઞાનની પણ નિર્મળતા ઊભી કરે છે. કેમ કે બધેથી રસ તૂટી ગયો, જે કશાય રસ છે એ જ જ્ઞાનને મલિન કરતો હતો. એટલે એ ગાઢતા ઓછી થાય છે, એટલે એટલી નિર્મળતા થાય છે ભૂમિકા પ્રકૃતિ. અર્થાત આ ભૂમિકામાં જ્ઞાન સ્વરૂપ નિશ્ચય અર્થે સક્ષમ નિર્મળ થાય છે. કેટલું નિર્મળ થાય કે જેટલું સ્વરૂપ નિશ્ચય કરી શકે, સ્વરૂપનું ભાવ ભાષે, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ ભાષે, ચાલતા જ્ઞાનના પર્યાયમાં જ્ઞાનનો સ્વભાવ પોતાને જ ભાષે, એટલું નિર્મળ થાય છે. એટલું ધીરું થાય છે, એટલું સૂક્ષ્મ થાય છે, અને એટલું નિર્મળ થાય છે. આ ત્રણ ગુણ પ્રગટે છે જ્ઞાનના. જે જ્ઞાન પર પદાર્થ પ્રત્યેના રસથી પર સન્મુખપણે ધસતું હતું અને મલિનતા ઉભી થતી હતી, એ જ્ઞાન ધસવાને બદલે ઝીણું થઈ જાય છે, નિર્મળ થાય છે, અને ભાવ ભાષે એટલું સૂક્ષ્મ થાય છે. કેમ કે સ્વભાવ સૂક્ષ્મ, તે સૂક્ષ્મ સ્વભાવ છે, એ ભાષે એટલું એ સૂક્ષ્મ થાય છે. મલિનતામાં કશાય રસ છે, કશાય રસથી રંજિત જેના પરિણામ છે, તીવ્ર કશાય રસથી રંગાયેલા જેના પરિણામ છે, એનું જ્ઞાન સ્વસ્વભાવને, જ્ઞાન સ્વભાવને જોવા માટે શક્તિવાળું નથી, યોગ્યતાવાળું નથી. એ જોઈ નહીં શકે, એને વિચારમાં આવી શકશે પણ જોઈ નહીં શકે. મારો સ્વભાવ કેવો એ મને જણાય તો સારું એમ એને લાગે, પણ એમ કાંઈ જણાઈ જતું નથી, એવો વિકલ્પ કાંઈ કામ કરતો નથી. એમાં કાંઈ વાંધો નહીં, જાગ્યા ત્યાંથી સવારે, એમાં શું વાંધો છે? એ તો ગમે તે ઉંમરે જ્યારે સત્ય માર્ગ આ છે એમ પ્રતિભાસે, ત્યારે પહેલું જ જીવને એવું લાગે છે કે બહુ મોડું થયું. ગમે તે ઉંમરે દ્રષ્ટાંત લઈએ પૂજ્ય બેનશ્રીનો, કે 15 વર્ષની ઉંમરે એમને મોડું થયું તો એમ લાગતું હતું. 15 ના 18 થયા, કાલ સવારે 25 થશે, આમનામ સમય જાય કેમ કામ લાગે, ચટપટી થતી. કોઈ પણ ઉંમરે જયારે એમ લાગે કે આ આત્માને, આ માર્ગને, આ ગ્રહણ, આ સત્ય ગ્રહણ કરવા જેવું છે, ત્યારે એને એમ થાય કે અત્યાર સુધી મેં આ શું કર્યું, અત્યાર સુધી મારું ધ્યાન ન ગયું, આ ધર્મના નામે બધી ગડબડ જ કરી મેં ખોટે ખોટી, અને મેં એનો કોઈ ધર્મ કર્યો છે એવું લાગે છે. એનો વાંધો નહીં, એવું લાગશે, સ્વાભાવિક છે, એવું લાગવું તે સ્વાભાવિક છે, થાય. ગ્રહણ કર્યું તો પોતે હું પણ એમાં ભાસવા લાગે, ત્યારે જે રાગમાં હું પણ થઈ રહ્યું છે એના બદલે જ્ઞાનમાં હું પણ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે. ગ્રહણ થાય છે એટલે અસ્તિત્વ ગ્રહણ થાય છે. અસ્તિ કહો, સત્તા કહો, શુદ્ધ સત્તા કહો, શુદ્ધ જીવાસ્તિ કઈ કહો, સત્તાને સત્ય કહો, સત્તાનો ગુણ તે સત્ય છે. સત્ય એટલે સાચું બોલવું હોય તો રૂઢિ અર્થ છે એનો. ખરેખર સત્ય શબ્દ સત્તાનો સૂચક છે, અને સત્તા છે એ શ્રદ્ધા જ્ઞાનને ગ્રહણ કરવા રૂપ પોતાની હયાતી છે. શુદ્ધ સત્તા એને સત્ય કહેવામાં આવે છે, એ સત્ય છે ખરેખર. બાકી બધી સત્યને નામે વાતો ઘણી ચાલે છે. શુદ્ધ શ્રદ્ધાંત છે એ વિષયી છે, શુદ્ધ સત્તા એનો વિષય છે, એક ગ્રહણ કરે છે એક ગ્રહણ થાય છે એમ છે. એવો ભેદ હોવા છતાં અનુભવમાં ભેદ નથી, કેમ કે પોતે છે. આવા મુમુક્ષુ જીવને અધ્યાત્મ શાસ્ત્રના ભાવો, બધા ભાવો યથાર્થપણે ભાસે છે. આ એનું બીજું પડખું છે જાણવા માટે કે એને બધા ન્યાયો સીધા બેસે. અધ્યાત્મ શાસ્ત્રના અધ્યાત્મ તત્વના ન્યાયો કોઈ સત્પુરુષ કહે, પોતે ન્યાય સાંભળ્યો ન હોય વાંચ્યો ન હોય, એવો સામે આવે પણ સીધો જ બેસે. એને એને આડા લાકડા નથી હવે એમ કેવું છે, એટલે સીધું એને બેસે છે. ખોટે ખોટું નહીં, સીધું ખરેખર યથાર્થ પણ એને બેસે છે, બરાબર છે. આમ જ હોય વસ્તુનું સ્વરૂપ, આમ જ હોય વસ્તુનું સ્વરૂપ, આમ જ હોય એમ જ બેસતો આવે છે. આ એક વિશેષતા છે. જયારે જે રીતે જીવને આ એ વાત નથી બેસતી કે આ બરાબર નથી લાગતો, આ ઠીક નથી લાગતું, એ એમ બતાવે છે કે એ સંબંધીના વિપરીત સંસ્કાર છૂટતા નથી, છૂટ્યા નથી. એને આવા મુમુક્ષુ જીવને અધ્યાત્મ શાસ્ત્રના ભાવો યથાર્થપણે ભાસે છે અને અધ્યાત્મ રસ તેવા નિમિત્તોમાં એટલે તેવા શાસ્ત્રનું અવગાહન કરે, તેવા શાસ્ત્રનું શ્રવણ કરવાનો પ્રસંગ હોય ત્યારે વિશેષ વૃદ્ધિગત થાય છે. એનો અધ્યાત્મ રસ છે એ પ્રસંગે વિશેષ રસ વધે છે. એ બધા દર્શન મૌન અનુભવ કપાવવાના, શક્તિ કપાવવાનો, મિથ્યા શ્રદ્ધાની શક્તિ તોડવાના બધા પ્રકારો ચાલે છે. ચારે બાજુથી લડાઈ ચાલે છે એની ઉપર, કેમ કે બહુ મોટો દુશ્મન છે. અનંત સંસાર રખડાવનાર કોઈ હોય તો આ દર્શન મૌ છે. અનંતકાળ નિગોદમાં અનંતવાર નરકમાં નાખનાર એ છે. એટલે ચારે બાજુથી એના ઉપર હવે હુમલો ચાલે છે. દર્શનમો સામાન્યપણે એક છે, વિશેષપણે એના ભેદો જોવામાં આવે છે. એ દર્શનમો નો અનુભવ ઘટવામાં બીજું એક સમર્થ કારણ પણ આ કાળે ઉત્પન્ન થાય છે. બીજા કર્મનો બહુ વિચાર કરવાની જરૂર નથી. આ એક રાજા મર્યો કે લશ્કર તો ભાગ્યું, સમજો કોઈ ઊભો નહીં રહ્યો. પછી લશ્કરને ખબર પડી કે અમારા રાજાને માર્યો છે, આપણું શું ગુતું છે, નકામાં મરી જશું, ભાગો બાપા, શું કોઈ ઊભો જ નહીં રહ્યો. દર્શનમોનો અનુભવ ઘટવામાં બીજું એક સમર્થ કારણ આ કાળે ઉત્પન્ન થાય છે. આ એક વિશેષ વાત અહીંયા છે કે તે વિદ્યમાન સત્પુરુષના ચરણ સાનિધ્યમાં સફળતાપૂર્વક સત્સંગ પ્રાપ્તિની ભાવના છે. આ ઉપાદાનનો વિષય છે. સત્સંગ અને સત્પુરુષ નિમિત્ત છે એમાં. તે હોય ન હોય એની સાથે સંબંધ નથી. અહીંયા આજીવન જ્યાં ઉપાદાનની ચર્ચા ચાલે છે ત્યાં પણ ભાવના ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે જીવને એમ ખબર પડે છે કે કોઈ મારે મારું સ્વરૂપ જાણવું છે, મારું સ્વરૂપનો મારે અનુભવ કરવો છે અને એ અનુભવ કરવાનો માર્ગ, ઉપાય, રીત, કાર્ય પદ્ધતિ હજી મને હાથમાં આવતી નથી, ત્યારે એને પહેલો વિચાર એ આવે છે કે આવું કોઈ છે ખરું, આવું કોઈ અનુભવી મનુષ્ય કોઈ છે ખરું. પહેલી એને આ ભાવના ઉત્પન્ન થાય છે. પછી પુણ્યયોગ હોય તો મળે, પુણ્યયોગ ન હોય તો ન મળે, એ બીજો વિષય થઈ ગયો. પણ ભાવના ઉત્પન્ન થાય છે એ ભાવના દર્શનમાં ઘટાડનારી છે. એની ભાવનાથી ઘટે છે. ન મળે તો દર્શન મોહ ઘટે, એનો મળે તો દર્શન મોહ ઘટે. કેમ કે હવે તો દર્શન મોહ નું મત જ આવ્યું છે. એટલે સત્પુરુષ મળશે તોય મરશે, સત્પુરુષ નહીં મળે તોય મરશે. એ તો કારણ કે એ તો એની ભાવના છે, દર્શન મોહ ને ઘટાડે છે. ભાવના જાગૃતિ ને લાવે છે, ભાવના છે જાગૃતિ ને અવશ્ય લાવે. જો જાગૃતિ ને ન લાવે તો એ ભાવના નથી, એમ સમજવું. દર્શન મોહ નો અનુભાગ ઘટવામાં બીજું એક સમર્થ કારણ પણ આ કાળે ઉત્પન્ન થાય છે. તે વિદ્યમાન સત્પુરુષના ચરણ સાનિધ્યમાં સરળતાપૂર્વક સત્સંગ પ્રાપ્તિની ભાવના છે. એક શબ્દ વધારે નાખ્યો છે. સત્સંગ પ્રાપ્તિ ઘણાને થાય છે પણ સરળતા નથી રહેતી. ત્યાં કમનસીબી છે કે સત્સંગ અસત્સંગ થઈ પડે છે, અથવા સત્સંગ છે એ એને ફળવાન થતો નથી. એટલે એટલી સરળતામાં એ જીવ આવી જાય છે કે એના આત્માને નુકસાન ન થાય. અસરળતાથી થતું નુકસાન એને થાય નહીં. આ સીધી વાત છે. સરળતાપૂર્વક સત્સંગ પ્રાપ્તિની ભાવના છે. અનાદિથી અજાણે એવો સન્માર્ગ દર્શાવનાર સત્પુરુષ કેવા સત્પુરુષ છે? અનાદિથી પોતે અજાણ છે એવા સન્માર્ગને જે દર્શાવનારા છે એવા સત્પુરુષ, માર્ગના સાચા જિજ્ઞાસુ માટે ખરેખર પરમાત્મા જ તુલ્ય છે. પરમાત્મા તુલ્ય છે. કેમ કે માર્ગ તો પરમાત્મા દેખાડે સર્વોત્કૃષ્ટપણે, અને બાકી એ માર્ગના અનુભવમાં ઊભા હોય, માર્ગમાં સાક્ષાત માર્ગ સ્વરૂપે ઊભા હોય તે દેખાડે. અષ્ટપાઉડની અંદર ભગવાન કુંકુંદાચાર્ય મુનિરાજને સાક્ષાત મૂર્તિમંત મોક્ષ માર્ગ કહ્યો છે. રાજમાર્ગ છે ને મોક્ષનો, એટલે ભાવ લિંગી નગ્ન દિગંબર સંત જૈન મુનિ એને જીન માર્ગ કહ્યો છે. જીન માર્ગ તો ખરેખર એમનો શુદ્ધોપયોગ છે, જીન શાસણમ સર્વમ. પણ એ પોતે એ માર્ગને પ્રસિદ્ધપણે એમનો અંતરબાય લેદાર છે એ પ્રસિદ્ધ કરે છે, એટલે એને જ મોક્ષ માર્ગ કહી દીધો છે. જો મૂર્તિમંત મોક્ષ માર્ગ આમ નિરાજ છે. અને સત્પુરુષ છે એ દર્શાવી શકે છે કેમ કે એમના અનુભવમાં આવેલી ચીજ છે. તેથી આવા સાચા જિજ્ઞાસુ માટે, માર્ગના સાચા જિજ્ઞાસુ માટે, ઉપર ઉપરના જિજ્ઞાસુ માટે નહીં, શું તે ખરેખર પરમાત્મા તુલ્ય છે. એવું માત્ર સ્વરૂપના તે ખોજી જીવને જ લાગે છે, એને એમ જ લાગે છે કે જો કોઈ આવો પુરુષ મળી જાય તો ખરેખર મને પરમાત્માનો ભેટો થઈ ગયો. એને એક એને પરમાત્માની પર્યાયાંતરે જોવે છે, એની દ્રષ્ટિ બદલાઈ જાય છે એના ઉપર. એવું સ્વરૂપ, એવું માત્ર તે સ્વરૂપના ખોજી જીવને જ લાગે છે. તેથી જો કદાચ કોઈ સત્પુરુષનો યોગ થાય તો, થાય પણ ખરો ન પણ થાય કોઈને, પણ તેથી જો કદાચ એવી ભાવનાવશ પ્રાય થાય છે, કોઈ સંસ્કારી જીવને ન થાય તો પણ પોતાનું સંસ્કાર સિદ્ધ થઈ જાય છે, બાકી સંસ્કાર ન હોય તો લગભગ યોગ થઈ જાય છે. એવું બને કે વેદનામાં ને વેદનામાં પ્રાણ છૂટે મિથ્યાત્વ અવસ્થામાં, સીધો એવા ક્ષેત્રમાં ઉપજે કે જ્યાં પછી ગોતવા જવા ન પડે, ત્યાં ટોળા ના ટોળા હોય મહાવીર એવા ક્ષેત્રમાં. એમ કે કેવી રીતે થાય? પણ સંયોગ તો આજની ચીજ નથી, પણ ભાવના સાથે કુદરત બંધાયેલી છે. ભાવના સાથે કુદરત બંધાયેલી છે. એનું આયુષ્માયા પૂરું થાય વેદનામાં, વાક એક સમયમાં બેઠો થઈ જાય, ત્યાં તો તોળમ તોળા, ત્યાં ગોતવા જવું પડતું નથી, ત્યાં એને વાર નથી, પછી સરફડાટ કામ કરે છે એમ બને છે. તો કોઈને અહીંયા ને અહીંયા યોગ લાગી જાય છે. તેથી જો કદાચ કોઈ સત્પુરુષનો યોગ થાય તો સર્વાર્પણ બુદ્ધિથી તે સત્સંગને મુખ્ય કરે છે. કેવી રીતે સત્સંગને ઉપાસે છે? જ્યાં સર્વાર્પણપણું છે ત્યાં અસરળતા તો રહેવાનો પ્રશ્ન જ નથી, અને સર્વાર્પણપણે તે સત્સંગને મુખ્ય કરે છે. પછી સત્સંગને કોઈ પણ ભોગે ગૌણ કરતો નથી. અને જો તેવો યોગ ન થાય, આ તો યોગ થાય તો છે, કહે છે કે અહિંસા ખરેખર કોને કહેવી? માત્ર જાણવું એમ નહીં, પણ એને અનુભવ રૂપ જ્ઞાન કરવું અને એકાગ્રતા રાખવી, તે જ વિતરાગી પરિણામ રૂપ અહિંસા છે. અને જો તેવો યોગ ન થાય તો તે તેવા યોગને આશ્રય ભાવનામાં વર્તે છે. તો મને આવો યોગ હોય તો સારો, તો એ પણ એના દર્શન મોના અનુભાગને ઘટાડશે. સત્સંગનો યોગ છે તો એ પણ એના દર્શન મોના અનુભાગને ઘટાડશે. આવા પ્રકારના પરિણામ દર્શન મોહનો અનુભાગ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય છે. આજે સત્પુરુષના ચરણ સાનિધ્યમાં સર્વાર્પણ બુદ્ધિ એ સરળ પરિણામે રહેવાની જે ભાવના, એ સુગમમાં સુગમ ઉપાય છે. બીજી વાત કોઈ ઓછી વધુ સમજાણી ન સમજાણી બધો ફેસલો એનો થઈ જશે. 425મું બોલ છે વચનામૃતનો, તે તત્વને યથાર્થ ધારણા કરવા છતાં અનુભવ કેમ થતો નથી? કે ખાસ પ્રકારની યોગ્યતા નથી માટે. તો ખાસ પ્રકારની યોગ્યતા માટે ઓલું બાધક કારણ નથી. તત્વની ધારણા સામાન્ય ફેરફાર હશે તો નીકળી જતા વાર નહીં લાગે, ઓછી હશે તો એનો કઈ ચિંતા નથી. એટલું બધું અહીંયા દર્શન મોહના અનુભવને ઘટવાનું સમર્થ કારણ છે. એટલા માટે એ સ્પષ્ટકરણ છે કે કોઈ તત્વને મુખ્ય કરીને સત્પુરુષને ગૌણ કરે છે તો ગુરુદેવે તત્વની મુખ્યતા કરાવી છે, ભક્તિની નહીં એમ કે છે ને. એ વાત એનું રહસ્ય નથી સમજાવ્યું. રહસ્ય આ છે, અતિ સરળ ઉપાય છે. શ્રીમદજીએ જે ઢોલ ટીકો છે, પત્રે પત્રે ઢોલ ટીકો છે, એનું કારણ આ છે. જો વિદ્યમાન સત્પુરુષની ઉપેક્ષા થાય છે તો, અને જ્યાં થાય છે ત્યાં તત્વ નથી એમ સમજવું. આ સિદ્ધ સિદ્ધો હિસાબ છે, નહીતર બની શકે જ નહીં. આવા નિકૃષ્ટ કાળમાં આ ધરાવતલ ઉપર સત્પુરુષ ક્યાંથી? પહેલી વાત તો એ છે, હોય ક્યાંથી? એ મોટી વાત છે. અને હોય ત્યાં એની ઉપેક્ષા થાય, બહુ મોટી કમનસીબ છે. અવરોધે ના નખાય, કાંઈ નહીં થાય, સરળતા એનું નામ છે. નહીતર તો અસરળતા થઈ ગઈ, અવરોધ નાખે તો અસરળતા થઈ ગઈ. જો પોતે સત્પુરુષનો સમાગમ ચાહે છે તો એ અભિપ્રાયમાં જગતના બધા જીવોને આ સત્પુરુષનો સમાગમ હોય એમ આવ્યા વગરીએ, આ એનો ન્યાય છે. જો કોઈને અવરોધ નાખવો છે એનો અર્થ કે એ જીતતો નથી, પોતે જીતતો, એમ એનો અર્થ થાય છે. બહુ મોટો ન્યાય છે એની અંદર. આ તો કુદરતી જ છે. મુનિરાજને શું જરૂર હતી? જેણે રાજપાટ છોડ્યા, જંગલમાં નિવાસ કર્યો, એને શાસ્ત્ર સમયસર લખવાની જરૂર શું ઉભી થઈ? જીવોનું અજ્ઞાન માટે અને મિથ્યાત્વ માટે, ભાઈ તો પોતે તો અજ્ઞાન અને મિથ્યાત્વ છોડીને છઠ્ઠે હાથ પર ગુણ બિરાજે છે. એકાદ ભાવમાં કરીને તો મુક્તિમાં જશે. એમને બીજા જીવોનું મિથ્યાત્વ અને અજ્ઞાન માટે એનું સમયસર 415 ગાથાનો પરિશ્રમ કેમ આવ્યો? આવે જ આવે, એ કુદરતી છે. કે જે માર્ગ પોતે પામ્યો એ માર્ગ જગતના બધા જ જીવો પામે એવી જે ભાવના, એ સત્પુરુષનો સંપ્રદાય છે. 430મો પત્ર વાંચ્યો કે નહીં હમણાં? યાદ છે? સત્પુરુષનો આ સંપ્રદાય છે. પરમાર્થના કારણને પણ કોઈ પામે, કારણના એક અંશને, કારણના કારણને કોઈ પામે, એ સત્પુરુષનો. ઋષભાદી તીર્થંકરથી માંડીને એ વાત લીધી છે, એમના ઉપર વાત આવી છે. લીંબડીનું એક સંપ્રદાયની વાત ચાલી છે ને, એમના ઉપર વાત આવી છે, એમ જ છે. એટલે એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે એ અમારા હૃદયની ભાવના છે, પણ વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જોતા એ પરિસ્થિતિ સાનુકૂળ નથી દેખાતી. એમ કરી પોતે વાતને ગોખવી લીધી છે. કોઈ સાધુ મોક્ષી હે
સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરે છે.
સનાતન ત્રણ એટલે ત્રણે કાળે, સનાતન નો અર્થ ત્રણે કાળે. આવા પ્રકારના પરિણામ દર્શન મોહનો અહંભાવ ઘટવાનો અતિ સુગમ અને સરળ ઉપાય છે. સ્વરૂપ નિશ્ચય થવાની યોગ્યતાની પ્રાપ્તિ, એ રૂપ વર્તમાન પાત્રતા અહીં ઉત્પન્ન હોય છે. જ્યાં આ ભાવના ઉત્પન્ન થઈ, એટલે જેમણે ત્રણ સ્ટેજ લીધા છે ને 751માં, આપ્ત પુરુષની ભક્તિ, આજ્ઞા ભક્તિ એમ કરી રહ્યા, પછી બીજું કારણ સ્વરૂપ નિશ્ચય લીધું છે, એટલે એ પગથિયું થઈ ગયું. પહેલું પગથિયું આ છે, બીજું પગથિયું આ છે. એ સ્વરૂપ નિશ્ચય અહીંયા પ્રાપ્ત, સ્વરૂપ નિશ્ચય થવાની યોગ્યતા અહીંયા પ્રાપ્ત થાય છે. એ રૂપ જે વર્તમાન પાત્રતા અહીં ઉત્પન્ન હોય છે, દર્શન મોહના વિજ્ઞાન અનુસાર આ સિદ્ધાંત છે કે દર્શન મોહ મંદ થયા વિના વસ્તુ સ્વરૂપનું ભાવ ભાષણ થાય નહીં, અને દર્શન મોહના અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે તેવો નથી. આ જે અવતરણ ચિહ્નમાં જે વાત લીધી છે એ વાત પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત છે, નંદેશ્વરના વચનામૃત કોતરાના છે, એમાં 203 નંબરમાં એ બોલ છે. પરમાગમસારનો નંબર મને યાદ નથી, એ જ બોલ પરમાગમસારમાં લેવાઈ ગયેલો છે. 203 નંબર છે એ ગુરુદેવશ્રીના વચનામૃતમાં છે. ત્યાં લીધો હતો હૈદરાબાદમાં, પહેલે દિવસે લીધો હતો. આ બોલ બરાબર, એ આ બોલ છે. દર્શન મોહના વિજ્ઞાન અનુસાર આ સિદ્ધાંત છે કે દર્શન મોહ મંદ થયા વિના વસ્તુ સ્વરૂપનું ભાવ ભાષણ થાય નહીં, અને દર્શન મોહના અભાવ થયા વિના આત્મા અનુભવમાં આવે, ભાવ ભાષણ વિના અનુભવ નહીં. એટલે એ વાત ગુરુદેવશ્રીએ વચનામૃતમાં લીધી છે. આત્માનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. આ ક્રમ સિવાય કોઈ બીજી રીતે સીધો આત્માનુભવમાં આવી જાય, સમ્યક દર્શનમાં આવી જાય, એ ત્રણ કાળમાં બનતું નથી. આ ક્રમ સિવાય નહીં, આ રીત સિવાય નહીં, આ બીજી રીતે કોઈ બની શકે એવી વાત નથી. દર્શન મોહ દવાય, દર્શન મોહ મંદ થાય એટલે એની શક્તિ મંદ પડે, શક્તિ ઘટે, અનુભવ એટલે શક્તિ. સરસ. દર્શન મોહનો અર્થ શું? આ મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે દર્શન મોહ. દર્શન મોહ શાસ્ત્રીય પરિભાષા છે. મિથ્યાત્વના પરિણામ તો આપણે બોલીએ છીએ કે નહીં, એ દર્શન મોહ છે. દર્શન મોહ ને ચારિત્ર મોહ બે વાત આવે છે કે નહીં? તો દર્શન મોહ એટલે મિથ્યાત્મના પરિણામ, ચારિત્ર મોહ એટલે દર્શન મોહ પછી ગયા પછી રાગદ્વેષ રહે છે. અજ્ઞાનતા જ્ઞાન અપેક્ષા એ કહીએ, અશ્રદ્ધા અપેક્ષા એ કહીએ છીએ. અવિનામ આવી હોય છે, જ્યાં દર્શન મોહ હોય ત્યાં અજ્ઞાન હોય, પણ અવિનામ જ્ઞાનના ખાતામાં જાય, દર્શન મોહ શ્રદ્ધાના ખાતામાં. દર્શન હોય એટલે મિથ્યા શ્રદ્ધા. ચિમનભાઈ કેમ તમારે એટલું બધું કહ્યું? હે, તમે તો જૂના માણસ છો. આત્માનુભવ થવા માટેનો આ અનિવાર્ય ક્રમ છે. ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ, હવે અહીંયા આગળનો વિષય લેવો છે, કાર્ય પદ્ધતિમાં કેવી રીતે આગળ ચાલે છે. કે અહીં સુધી જે પાત્રતામાં આવી ગયેલો મોક્ષાર્થી જીવ છે, તે અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે, પોતાના સ્વરૂપની ખોજમાં ઊંડો ઉતરે છે, ત્યારે સ્વયંના જ્ઞાન લક્ષણથી, બીજા કોઈ લક્ષણ છે નહીં, પાછું સત્તા લક્ષણ છે નહીં. તો સૂત્ર તો અનેક જાતના છે શાસ્ત્રમાં, કે દ્રવ કેવું છે, કે સત લક્ષણ દ્રવ્યમ, તો લક્ષણ શબ્દ વાયગ્રહ છે. શું આપણો વિદ્વાનુમાં માથા ફોડાલે છે એટલે વિચાર કરીએ છીએ. જો સતને લક્ષણ કીધું છે ઉમા સ્વામીએ, સત લક્ષણ દ્રવ્યમ, તમે ઉપયોગ લક્ષણ ની વાત, ઉપયોગ લક્ષણ એમને કયો છે, જીવને ઉપયોગ લક્ષણ કયો છે, અને સત લક્ષણ દ્રવ્યમ કહ્યું છે, ત્યાં એકલા જીવ દ્રવ્યની વાત નથી લેવી, ત્યાં છ દ્રવ્યની વાત લેવી છે. પણ એ ભૂલી જાય છે, પોતાને ફાવતું ક્યાંક અભિપ્રાયમાં બેસતું હોય કે પછી પ્રકરણનો ખ્યાલ ન રહે કે અહીંયા શું પ્રકરણ ચાલે છે. ત્યાં સત લક્ષણ દ્રવ્યમ કહ્યું છે, ત્યાં છ દ્રવ્યના લક્ષણની વાત ચાલે છે. અને જ્યાં જીવનું લક્ષણ બતાવવું છે, ત્યારે તે જ આચાર્ય ઉપયોગ લક્ષણ જીવ કહ્યો છે. હા, સત એવા જીવનું, કારણ કે સત છે એ છ દ્રવ્યમાં સામાન્ય છે, એટલે ભિન્ન નહીં પડે જીવ. ભિન્ન આત્માને અહીંયા જાણવો છે, એટલે ભિન્ન આત્માને જાણવું હોય ત્યાં એનું અસાધારણ લક્ષણ લેવું પડે, સાધારણ લક્ષણથી જુદા ન પડે. એમ તો નિયમસારમાં પરમ પારિણામિક ભાવ લક્ષણ જીવ કયો છે, પણ પરમ પારિણામિક ભાવે છે છે દ્રવ્યને પરમ પારિણામિક ભાવ છે, માટે એ લક્ષણ પણ જીવને જુદો પાડવામાં નથી કામમાં આવે. પણ લક્ષણ શબ્દનો અર્થ લક્ષણથી લક્ષિત થતો પદાર્થ એવો પણ થાય છે, અને લક્ષણ શબ્દનો અર્થ સ્વરૂપના અર્થમાં વપરાય છે. પરમ પારિણામિક ભાવ સ્વરૂપ જીવ એમ કહેવાય છે. ત્યાં લક્ષણ લક્ષ થવાના અર્થમાં વાત નથી લેવું, સ્વરૂપના અર્થમાં એમ લક્ષણ શબ્દ બે અર્થમાં વપરાય છે શાસ્ત્રની અંદર. ઉપયોગ સતનું એટલે જીવનું લક્ષણ છે, જીવ સત છે,
એનો
ઉપયોગ એ સત છે, એ અવાંતર સત્તા થઈ ગઈ. તો સત્તાના પ્રકરણમાં લ્યો એટલે મહાસત્તા માં છ દ્રવ્યો આવી ગયા આખો વિશ્વ, પછી અવાંતર સત્તા એમાં બધા છ દ્રવ્યો આવ્યા, પછી અવાંતર સત્તા તો એના ગુણો, એના પર્યાયો, એના ધર્મો, એ બધું પછી બધું સતમાં આવે છે. બધા સતમાં જ આવે છે, સત નામ હવાપણો, એનું હવાપણો તે સત.
Thank you.
ઉપરોક્ત પાત્રતામાં આવેલો મોક્ષાર્થી જીવ અંતર સંશોધનમાં ઊંડો ઉતરે છે ત્યારે સ્વયંના જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય નિમ્ન વિધિથી કરે છે. અહીંથી વિધિ શરૂ કરી છે. એ પહેલા વિધિની તૈયારીની વિધિ કેવી છે એટલે સુધીનું પ્રકરણ ચાલ્યો. આખા આર્ટિકલનો અડધો ભાગ એમાં જ ગયો. 15 પેજમાં 8 પેજ સુધી 7 પેજ ઉપરાંત એ વાત ચાલી કે એની આટલી ભૂમિકા તૈયાર હોય પછી વિધિમાં પ્રવેશ કરશે. એ પહેલા વિધિનો પત્તો નહીં લાગે. ભલે આત્મા આત્મા કૂટ્યા કરે, નાયક નાયક કર્યા કરે, પત્તો નહીં લાગે. એને વિધિ આત્મા, યથાર્થ વિધિ આત્મા, અને એ પહેલા આટલી તૈયારી હોય. હા, એની એકદમ ચોક્કસ લાઈન છે નિયત. જેમ મોક્ષ માર્ગ ત્રણે કાળે નિયત છે, દર્શન જ્ઞાન ચારિત્રાણે મોક્ષ માર્ગ, ફેરફાર ચાલે નહીં, મોક્ષ માર્ગમાં ફેરફાર ચાલે નહીં, એમ એના અનુસંધાનના પરિણામો, એની પ્રાપ્તિની વિધિના જે પરિણામો છે એ પણ ત્રણે કાળે નિયત છે. કેમ કે આ વસ્તુનું વિજ્ઞાન છે. વિજ્ઞાનમાં શેરો કરવામાં આગું પાછું વિધિમાં ચાલે નહીં, વિધિ વિધિની રીતે જ શેરો થાય. શેરાની વિધિ જ શેરો થાય, બીજી રીતે શેરો થાય નહીં. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય નિમ્ન વિધિથી કરે છે. આ વિધિનું પ્રસિદ્ધ નામ વેદ જ્ઞાન છે. શાસ્ત્રમાં આ પ્રસિદ્ધ નામ છે, પણ નામની અંદર ઘણી વાત છે એટલે એનો વિસ્તાર કરવો પડે છે. વેદ જ્ઞાન શું ચીજ છે? નામ તો પ્રસિદ્ધ છે દિગંબર શાસ્ત્રોમાં, પ્રતંબર શાસ્ત્રોમાં એ નામ પ્રસિદ્ધ નથી. કેમ કે ત્યાં આ વિધિનો વિષય ચાલ્યો નથી. 45 આગમમાં વિધિનો વિષય ગુરુદેવ પૂછ્યું હતું. ગુરુદેવ 45માં હતા ને પૂછ્યું હતું. કેમ કે કોઈ કોઈ વાર કોઈ શ્વેતાંબર આચાર્યો સાથે વાતચીતનો પ્રસંગ આવે છે. એ અરસામાં પાછો હતો એ તો પૂછ્યું હતું. અને આપણે જે વિષય શરૂ કર્યો પહેલા પાને છેલ્લી લીટી, જ્ઞાની પુરુષોએ આત્મહિતના ઉપાયને બે વિભાગમાં વહેણો છે. એક તો સાક્ષાત મોક્ષનો માર્ગ કે જે સમ્યક પુરુષાર્થ સહિત હોય છે, એ ચોથા ઘોષણા પછી લીધો. બીજો તેની પ્રાપ્તિ માટેની પૂર્વ ભૂમિકામાં તે માર્ગ પર્યંત પહોંચવાના પ્રયાસરૂપ મુમુક્ષુ દશા, એમાં બે ભાગ પડ્યા. હવે પહેલા ભાગમાં બે ભાગ પડ્યા કે એક પાત્રતા સુધી જીવ તૈયાર થાય અને પછી ભેદ જ્ઞાનની વિધિમાં આવે સ્વરૂપ નિર્ણયના કાળમાં, અને સ્વરૂપ નિર્ણય કરે એ અવશ્ય સમ્યક દર્શનને પામે જ પામે. એટલે આ વિધિનું પ્રસિદ્ધ નામ ભેદ જ્ઞાન છે. હવે એ પ્રકરણ અહીંયા શરૂ કરવું છે કે ત્યાં પ્રથમ બુદ્ધિપૂર્વક ઉપર ઉપરથી ભેદ જ્ઞાનનો પ્રયાસ ચાલુ થાય છે. જ્યારે શરૂઆત થાય છે ભેદ જ્ઞાનનો ત્યારે સ્વવિકલ્પ દિશામાં આ એક બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે. એમ કહીને એમ કહેવું છું કે જે સહજ ભેદ જ્ઞાન ચાલે છે ત્યાં બુદ્ધિપૂર્વક કોઈ વિકલ્પ કરીને પ્રયત્ન કરવો પડતો નથી. પણ જ્યાં સુધી એવું ભેદ જ્ઞાન શરૂ થાય એવી એવા તબક્કે એવા સ્ટેજ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી કોઈ બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન શરૂ કરે છે. જેમ ઓળખાણ પૂર્વકની ભક્તિ સહજ છે, એને કરવી ન પડે, પણ એ ભક્તિમાં ન હોય એ પહેલા ઓઘ ભક્તિમાં જીવ આવે ખરો. જોકે ઓઘ ભક્તિ ને રાખવી એ વિષય નથી, એને નીચેથી રાખવામાં આવે છે, ઉપરથી એનો નિષેધ કરવામાં આવે છે. સહજ ભક્તિની અપેક્ષા એ તેનો નિષેધ કરવામાં આવે છે. પણ સહજ ભક્તિમાં ના આવે તો ભક્તિમાં પણ રહીને એ ઉપેક્ષામાં ન રહીએ, વિરોધમાં ન રહીએ, દૂર ન રહીએ, એટલા માટે ઓગ ભક્તિને પણ ત્યાં રાખવામાં આવે છે. ઠીક છે, ચાલો ઓગ ભક્તિમાં તો આવ્યો એવી રીતે અહીંયા વાત છે. હા, ત્યાં વેદજ્ઞાન નો વિષય શરૂ થાય છે પણ ત્યાં એની ચર્ચા નથી કરી. હવે ભેદ જ્ઞાન ને અનુસરીને અહીંયા થોડી ચર્ચા
કરી.
નહી, ત્યાં ઓગે ઓગે કે જ્યાં બુદ્ધિપૂર્વક નો પ્રયાસ છે ત્યાં ઓગ સંજ્ઞા છે. નિર્ણય થયા પછી સહજ
પરિસ્થિતિમાં
ઓગે તો છે પણ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ એ કરશે. ઓગે ઓગે માં બે પ્રકારે, એક ઓગ સંજ્ઞા મટે એ પ્રકાર, એક ઓગ સંજ્ઞામાં રહી જાય એ પ્રકાર. દરેક પરિણામમાં આવા બે પાસા વિચારવા પડે છે. જેમ કે છઠ્ઠો સાતમો ગુણસ્થાન આવે છે તો મુનિરાજને સાતમો ગુણસ્થાન અનેક વાર આવે છે પણ જયારે એ શ્રેણી માંડે છે ત્યારે જે સાતમો ગુણસ્થાન આવે છે એવું વગર નથી આવ્યું એને. ફરીથી મુનિરાજને છઠ્ઠો અને સાતમો ગુણસ્થાન અનેક વાર આવે છે પણ જયારે એ સાતમા ગુણસ્થાન થી આગળ શ્રેણી માંડે છે એ જે સાતમા માં આવ્યો એનો પ્રકાર બીજો છે. એ છઠ્ઠામાં આવવા જેવો પ્રકાર નથી. હા, ઓલો ઓલો એવો પ્રકાર છે કે પાછો ક્ષણમાં છઠ્ઠામાં આવી જશે. આ એવો પ્રકાર છે કે ક્ષણમાં આઠમાંથી આઠમાં ઉપરની શ્રેણી માંડી જશે. તો એ સાતમા સાતમામાં ફેર છે. એમ ઓગે ઓગમાં પણ સૂક્ષ્મતા એ વિચાર કરીએ તો ફેર છે. પછી ઓગમાં બધા ઓગ સંજ્ઞા જ પીડ્યા છે. જે જ્યાં સુધી સહજ ભેદ જ્ઞાન ન કરે ત્યાં સુધી ઓગ સંજ્ઞા એ પીડ્યા છે પણ અવલોકન પદ્ધતિમાં આવશે એ ઓગ સંજ્ઞામાં નહીં રહે, એની ઓગ સંજ્ઞા છૂટી જશે એમ કહેવાય. પછી ગ્રંથિભેદ થશે જયારે સ્વાનુભવમાં આવશે ત્યારે એને ગ્રંથિભેદ થયો એમ કહેવાય છે. અત્યારે એના પ્રયાસમાં ગ્રંથિભેદ કરવાના પ્રયત્નમાં આવ્યો એમ કહેવાય. ત્યારે બુદ્ધિપૂર્વક ભેદ જ્ઞાન કરવાનો એક વિકલ્પ આવે છે, વિચાર આવે છે અને એ અવલોકન પદ્ધતિથી ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે છે. થતું નથી હજી, પ્રયત્ન કરે છે ભેદ જ્ઞાન કરવા માટેનો પણ અહીંયા વિકલ્પ પૂર્વક થોડી કૃત્રિમતા રહે છે અને ઓગ સંજ્ઞા છે એ બધો પ્રકાર અહીંયા હજી ઊભો છે. એટલે ત્યાંથી ક્રમે ક્રમે કેવી રીતે આગળ ચાલે એ વિશે જરા વિચારવું છે. ભેદ જ્ઞાન કરવું જોઈએ એવું આપણને લાગે છે, તત્વજ્ઞાનનો આપણે અભ્યાસ કરીએ એટલે ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એમાં કોઈનો બે મત નથી. સમર અધિકારમાં તો સ્પષ્ટ લીધું કે ભેદ જ્ઞાન એક જ સમરનો ઉપાય છે, સમર્પો કે ધર્મો કે બીજો કોઈ સમરનો ઉપાય નથી, બધી વાતો ફોકટ છે. એક આખા સમયસારને લ્યો તો સરળપણે બધા અધિકારમાં ભેદ જ્ઞાનનો વિષય આચાર્ય દેવે એજન્ડા ઉપર રાખ્યો છે કેમ કે એ એક માત્ર વિધિ છે. એટલા માટે સમયસારમાં વિધિનો વિષય અનેક જગ્યાએ વિભિન્ન રીતે સમર્થ આચાર્ય મહારાજો કુમકુંદાચાર્ય ને અમરચંદ્ર આચાર્ય મહારાજ ની કલમ થી ચાલ્યો છે એમ કહેવું જોઈએ. એટલે ગુરુદેવ શ્રી એ સમયસાર ની પ્રશંસા વિશેષ કરીને કરી, એનું કારણ એ છે. તો એ ભેદ જ્ઞાન કરવા યોગ્ય છે એમ લાગવા છતાં નથી થતું, પણ નથી થતું એનું કારણ કે પોતે પૂર્વ ભૂમિકામાં આવ્યો નથી. જે તૈયારી કરીને આવે એને કામ થાય છે. બજારમાં સોનું કે હીરા લેવા જાય પણ ખિસ્સામાં પૈસા લઈને જાય તો માલ મળે કે એમને જઈને ઉભો રહી ભાઈ મને આટલું આપી દો, ચપટી ફોનો આપજો ને જરા, ભાવો જાય ચિંતીઓ પછાડે, જરાક ચપટી હમું આપજો. ભાઈ કઈ ગાંઠિયા ચપટી માગવાની ચીજ નથી કે ચપટી હમું કોઈ આપી દે એવી રીતે. એમ ગમે તેને ભેદ જ્ઞાન થતું નથી, કરવા ધારે તો પણ થતું નથી, કરવા ઈચ્છે તો પણ થતું નથી. એની પૂર્વ ભૂમિકા પૂર્વક જ થાય છે, આ એનો નિયમ છે. એ રાખીને આ બધી ચર્ચા આગળની વિચારવાની છે. તો એ ભેદ જ્ઞાનમાં જો જીવ સહજપણે આવે તો ભેદ જ્ઞાનનું ફળ જે શુદ્ધ ઉપયોગ છે, જે શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શન અવિના ભાવે છે તે અવશ્ય થાય છે. જો ભેદ જ્ઞાન ન થાય તો શુદ્ધ ઉપયોગ થવાનો પ્રશ્ન રહેતો નથી. એની ચર્ચા વિશેષપણે વધી.